આઠ કર્મ બહુવિધ વળી દોષ 18 ગણાય, ન એક પણ શુદ્ધાત્મને તેથી શૂન્ય કહાય. અનેક ભેદવાળા કર્મો તથા 18 પ્રકારના દોષોમાંથી એક પણ દોષ શુદ્ધાત્મામાં નથી, તેથી તે શૂન્ય પણ કહેવાય છે. શુદ્ધ નિશ્ચય નહીંથી આ આત્મામાં જ્ઞાનાવરણાદિ 8 દ્રવ્ય કર્મ નથી. શુદ્ધાથી દોષોના કારણભૂત કર્મોનો નાશ થવાથી શુદ્ધાધિ 18 દોષો નથી. પરમાત્મામાં સત્તા, ચૈતન્ય, જ્ઞાન, આનંદાદિ શુદ્ધ પ્રાણો છે, પણ ઇન્દ્રિય આદિ અશુદ્ધ પ્રાણ નથી. સંસારી જીવોને શુદ્ધ નિશ્ચય નહીંથી શક્તિરૂપે શુદ્ધપણું છે, એટલે રાગાદિભાવોની શૂન્યતા છે, તથા પરમાત્મા પ્રગટપણે સર્વ રાગાદિભાવોથી રહિત છે, માટે વિભાવ ભાવના અભાવથી અપેક્ષાએ શૂન્યપણું છે. જ્ઞાનાદિ ગુણોથી તેઓ પૂર્ણ જ છે, બૌદ્ધતમની સમાન શૂન્ય નથી. અનેક ભેદવાળા જે કર્મો છે તે 18 પ્રકારના દોષમાંથી એક પણ દોષ શુદ્ધાત્મામાં નથી. 85મા કહ્યું છે કે સિદ્ધાત્માઓનો જીવ સ્વરૂપ સ્થિર છે, પણ સ્વભાવનો અથાર્થ અભાવ નથી. તે સિદ્ધ પરમાત્મા દેહથી રહિત છે અને વચનથી અગોચર છે, અથાર્થ તેના સ્વભાવને વચન વ્યક્ત કરી શકતા નથી. અત્રે મિથ્યાત્વ રાગાદી ભાવથી રહિત તથા એક સિદ્ધાનંદ સ્વભાવવાળો પરમાત્મા જ ઉપાધેય છે.
આત્માની પરમાત્માના સ્વરૂપની જુદી જુદી વિભાવનાઓ કીધી છે, એમાં આ 55મી ગાથામાં આત્મા શૂન્ય છે, કઈ અપેક્ષાએ? દોષોની અપેક્ષાએ અને કર્મની અપેક્ષાએ. આત્મામાં અનેક ભેદવાળા કોઈ કર્મો નથી અને 18માંથી કોઈ પણ દોષ નથી, એટલે આત્માને અપેક્ષાથી શૂન્ય કહેવાય છે. એ આત્માનું જુદું જુદું સ્વરૂપ અહીંયા કહ્યું છે. એટલે એનો જીવ સ્વભાવ સ્થિર છે, સ્વભાવનો અભાવ નથી. એમ શૂન્ય છે એટલે સ્વભાવ નથી એવું નહીં, એમ પણ કેવો છે? સ્થિર. એટલે એમાં હવે કોઈ વધઘટ નથી. અને વધઘટ ન થવાનું કારણ શું? કર્મો નથી. જે ગુણની અંદર ગુણમાં વધઘટ થાય તો આવરણ આવે, એ શું કામ આવે? કર્મના કારણે. તો ગુણોને આત્માના સ્વરૂપને આવરણ કરનાર કોઈ કારણ નથી હવે, તો કાર્ય બની શકે નહીં. તો એ અપેક્ષાએ કહ્યું શૂન્ય છે, અથવા તો બીજા સ્વરૂપમાં કહીએ તો સ્થિર છે. હવે એમાં કંઈ ફેરફાર થતો નથી અને એ સ્વરૂપ સિદ્ધ પરમાત્માનું ગણાય છે. કોઈ પ્રશ્ન? અટપટી એ છે કે અપેક્ષા એ આ નહીં વાત છે. નહીં થી આ પંડિતો જયારે કેને શૂન્ય કે સ્થિર કે જળ કે આત્માને આ રીતે એટલે અહીંયા ઇન્દ્રિય જ્ઞાન એટલે એનું જ્ઞાન ઇન્દ્રિય આધારિત નથી. જે આત્મજ્ઞાનમાં સ્થિર થયેલો એનું જ્ઞાન છે. હવે એ આવી આ બધી એ ચર્ચા ન થઈ, કેમ કે એ જે આ બધો અંશિત અનુભવ થયો ઇન્દ્રિય જ્ઞાનથી, ખરેખર જ્ઞાન તો આત્માનું જ છે. ઇન્દ્રિય જ્ઞાન તો અંશિક જ્ઞાન છે અને મર્યાદિત જ્ઞાન છે. એટલે પછી એને એ હવે મર્યાદિત જ્ઞાનનો આશ્રય તૂટી ગયો છે, તો એને જે કંઈ જ્ઞાન થાય છે તે એનું સંવેદન જ્ઞાન છે. આ કંઈક કયા જ્ઞાનનો એના એનો એના ઉપયોગથી આધારિત કોઈ જ્ઞાન ન રહ્યું. એવો આત્મજ્ઞાનમાં સ્થિર થયો કે હવે એને આખા જગતનું જ્ઞાન સંવેદનથી થાય છે. આ એનો ગુણ છે સ્વાભાવિક સંવેદન, એ એના ગુણથી એને જગતનું જ્ઞાન થાય છે. એટલે હવે ઇન્દ્રિયના મારફત નથી થતું, એની ઇન્દ્રિયોને એને એનો નિરોધ કર્યો હોય, ઇન્દ્રિયોનો સંયમ કર્યો હોય તો એ જ્ઞાન એને થાય. એટલે એ અપેક્ષાએ જેમ જેમ આ મર્યાદિત સાધનો છે એ છૂટી જાય છે. અને એ અપેક્ષાએ કહ્યું છે કે ઇન્દ્રિય જ્ઞાન ન હોય એને આપણે વ્યવહારમાં જડ કહીએ છીએ, તો આ અપેક્ષાએ આત્માને જડ કહી શકાય, જીવને જડ પણ જાણ, પણ કઈ અપેક્ષાએ? હવે આ જે વાત ચાલે છે એ બધી આત્માના જુદી જુદી વિભાવનાઓ, પરમાત્મા સ્વરૂપને પંડિતો વિદ્વાનો જુદા જુદા નયથી કહે છે, કેમ કે ભાષામાં અનેક નય છે. એ કે આ અપેક્ષાએ જો ઇન્દ્રિયનું જ્ઞાન ન હોય તો એને જડ કહેવાય, તો એને જડ કહેવાય. આને શૂન્ય કહેવાય, જેમાં કોઈ પણ જાતનો કોઈ કામ ન કરતો હોય તો કે શૂન્ય કહેવાય, કેમ કે એનો બીજું કોઈ બાહ્ય એની ઇન્દ્રિય કે બાહ્ય વૃત્તિ પ્રવૃત્તિ કંઈ કામ કરતી નથી. પણ સ્વભાવનો અભાવ ન કહેવાય, સ્વભાવની સક્રિયતા ન હોય પણ એનો અભાવ ન કહેવાય. એવી રીતે આ જે બધા નઈ અપેક્ષાએ પ્રશ્નોનો ઉત્તર છે 51મી ગાથાથી શરૂ થયું છે, જો તને ખ્યાલ હોય તો, એ ભૂલાઈ ગયો છે. પણ એમની 51મી ગાથા શરૂ થઈ શું થયું હતું જો, આ જળ આવ્યું ને 53મી ગાથામાં, ઇન્દ્રિયનું જ્ઞાન એનું નથી એટલે આત્માને પછી ઇન્દ્રિય જ્ઞાનની અપેક્ષાએ જળ, ઇન્દ્રિય જ્ઞાનની ચારે ચાર નયની અપેક્ષાએ ચાર પ્રશ્નોના ઉત્તર આપે છે 51માં. એટલે જુદા જુદા લોકોએ એટલે નયની દ્રષ્ટિ છે એ, તમે આમ વિચારો કે આમ વિચારો. હવે અરૂપી આત્મા છે તો એ પદાર્થ અસ્તિત્વમાં છે, પણ હવે કોઈને અરૂપી પદાર્થનો ખ્યાલ જ નથી તો એ શૂન્ય જ કે ને શું કે કઈ છે જ નહીં. આપણે કહીએ કે વસ્તુ છે, અમૂર્ત છે, અરૂપી છે, અદ્રશ્ય છે, એટલે નથી છે. હવે જેને ઈ ન પકડાય એ શું કહે? નથી, શૂન્ય. નયની અપેક્ષાએ ચારે પ્રશ્નનો ઉત્તર આવે છે, સર્વગત કીધો, જળ કીધો, દેહ પ્રમાણ કીધો અને શૂન્ય કીધો. એ દેહ પ્રમાણમાં પણ જાય ને કે દેહ કેવો છે, તો કે એનો દેહ હવે ગયો છે, પ્રદેશ એના જે છે એ પ્રદેશમાં કોઈ હાનિ વૃદ્ધિ નથી, કોઈ વધઘટ નથી, કોઈ એની અંદર ફારફેર નથી. જે અવસ્થામાં એનું છેલ્લું શરીર છૂટી ગયું એટલા અવસ્થાની અંદર એના આત્માના પ્રદેશો રહ્યા, તો એને તમે એ પ્રમાણે કહો કે આની અંદર કાંઈ બીજું છે નહીં. આ બધી વાતને સમજવા માટે નહીં એટલે એક દ્રષ્ટિકોણથી વસ્તુનો વિચાર, માત્ર એક દ્રષ્ટિકોણ. એટલે એ વસ્તુનો વિચાર જ્યારે એક દ્રષ્ટિકોણથી હોય ત્યારે વસ્તુનું સર્વાંગી સ્વરૂપ સમજાતું નથી. સર્વાંગીણ સ્વરૂપ સમજવું હોય તો નહીંથી પણ પર એ દ્રષ્ટિ જ્યારે આવે ત્યારે સમજાય. કે નિશ્ચય નહીંથી આત્મા શુદ્ધ છે એમ વાત થઈ, પછી આત્મા તો શુદ્ધ ન હોય તો આત્મા નથી ને, તો અશુદ્ધ આત્મા છે. નિશ્ચય નહીંથી આત્મા અરૂપી છે, વ્યવહાર નહીંથી દેહધારી છે, રૂપી છે. નિશ્ચય નહીંથી આત્મા અતિન્દ્રિય છે, વ્યવહાર નહીંથી આત્મા ઇન્દ્રિય સહિત છે. તમે એક નહીંને પકડી રાખો તો વસ્તુનું યથાર્થ સ્વરૂપ, સત્ય સ્વરૂપ એ કદાપી પકડી શકાય નહીં. એટલે નય સાપેક્ષ, જૈન દર્શનની વાત સાપેક્ષ નહીંથી છે, કે તમે અપેક્ષા એ સમજો કે કઈ દ્રષ્ટિકોણથી વાત ચાલે છે એટલું સમજવાનું. એ દ્રષ્ટિકોણ સમજીને પછી એ વાતના એ કાયમ નથી કાંઈ. અહીંયા જળ કીધું તો એક અપેક્ષાએ કીધું, એ કોઈ કાયમ જળની વાત અહીંયા છે નહીં. પણ ક્યાં ત્યાં શૂન્ય શું અપેક્ષાએ કહ્યું, જળ શું અપેક્ષાએ કહ્યું, એ આ બધી વસ્તુ આમાં સમજાવે છે. ખોટું ન સમજાય, નહીંથી સમજવું એટલે એ પાછું બરોબર સમજાય નહીં. જે પાસું સમજવું છે એ નહીંથી એ તો બરાબર સમજાય, પણ એ પાસું પણ એક ભાગ છે પૂર્ણનો, એ દ્રષ્ટિકોણ હોવો
જોઈએ.
એની અપેક્ષા, પણ અહીંયા જો નહીંથી ન સમજીએ તો વસ્તુનું એ સ્વરૂપે ન પકડાય. માટે કોઈ પણ વાતને નહીંથી પકડવી એટલે આપણે કહીએ કે સાકરને એના સ્વાદના નહીંથી પકડવી છે, રૂપના નહીંથી નહીં, આકારના નહીંથી નહીં. એવો નહીં બતાવો તો કે મીઠાશ છે એની અંદર, કેવી મીઠાશ છે, પછી એની સાથે રૂપ સાથે સંબંધ નહીં. એનું સફેદાઈ કેવી છે, દૂધ જેવી છે કે સામાન્ય થોડી પીળાશ પડતી છે, વગેરે વગેરે ચાલે. આકાર કેવો છે, તો આકાર અનેક પ્રકારનો છે, સાકરનો આકાર અનેક પ્રકારનો. એ સાકર પતાસાના રૂપમાં હોય, એવડી પટ્ટીના રૂપમાં, પતરીના રૂપમાં હોય, ખડી સાકરના રૂપમાં હોય, ભૂકાના રૂપમાં હોય, ચૂર્ણાના રૂપમાં હોય. પણ પકડવું છે શું, મીઠાશ, કે એના કણે કણની અંદર મીઠાશ હોય. એમ આત્માને જ્યારે પકડવો હોય તો એના કણે કણની અંદર જ્ઞાન છે, એના પ્રદેશોની વધઘટ હોય, એનો આકાર હોય, એ જે શરીર ધારણ કરે એ પ્રમાણે એના પ્રદેશો ફેલાઈ જાય. તો અત્યારે પ્રદેશોથી નહીં સમજવું, જ્ઞાનથી સમજવું છે. તો નહીં છે એ વસ્તુને જે પાસું સમજવું હોય એ પાસું સમજવા માટે એક પૂર્ણ ન્યાય છે. પણ એ સમજીને એ જ છે એટલે એકાંતિક નહીં જેને આપણે કહીએ, અથવા તો આગ્રહ જેને કહીએ, કે આમ કહીએ તો આત્મા શૂન્ય છે, તો આત્મા શૂન્ય જ છે એવું જ પછી ઠસાવીને બેસે તો એ ન ચાલે. એ સ્થિર પણ છે, શૂન્ય પણ છે, જડ પણ છે, દેહ પ્રમાણ છે, વગેરે વગેરે. આગળ
જીવે ઉપજ્યો નકાય, દ્રવ્ય સ્વભાવે નિત્યગણ પર્યાય પલટાય. કોઈથી આ આત્મા ઉત્પન્ન થયો નથી અને આ આત્મા વડે પણ કોઈ દ્રવ્ય ઉત્પન્ન કરાયું નથી. દ્રવ્ય સ્વભાવે કરીને નિત્ય છે અને પર્યાય ભાવથી નાશ પામે છે. જોકે આ સંસારી જીવ શુદ્ધ આત્મજ્ઞાનના અભાવમાં ઉપાર્જન કરેલા જ્ઞાનના વર્ણાથી શુભાશુભ કર્મના નિમિત્તે વ્યવહાર નહીંથી નર નરકાદી રૂપે ઉત્પન્ન પણ થાય છે તથા નાશ પામે છે તથા અજ્ઞાની આત્માઓ કર્મો ઉત્પન્ન પણ કરે છે તો પણ નિશ્ચય નહીંથી શક્તિ રૂપે સ્વયં શુદ્ધ છે નર નરકાદી રૂપે ઉત્પન્ન થતો નથી તથા પોતે કર્મ ન કર્મને ઉત્પન્ન પણ કરતો નથી દ્રવ્યાર્થિક નહીંથી આત્મા નિત્ય છે પર્યાર્થિક નહીંથી અપેક્ષાએ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે મુક્ત આત્માઓમાં ઉત્પાદ વ્યય કેવી રીતે ઘટે છે તેનું સમાધાન આગમમાં કહેલા એવા અગુરુ લઘુગુણથી હાનિ વૃદ્ધિની અપેક્ષાએ મુક્ત આત્માઓ ઉત્પાદ વ્યય ઘટે છે અગુરુ લઘુગુણની પરિણતિરૂપ અર્થ પર્યાય છે તે સમયે સમયે આવિર્ભાવ ધીરોભાવરૂપ થાય છે અર્થ પર્યાયથી પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ વ્યય છે પણ સંસારી જીવને સમાન ત્યાં ઉત્પાદ વ્યય નથી સદુગુણ હાનિવૃત્તિનું સ્વરૂપ જ્ઞાની ગમ્ય છે અથવા સમસ્ત જ્ઞેય પદાર્થો ઉત્પાદ વ્યય તથા દ્રવ્ય રૂપે પરિણમે છે તે સર્વ પદાર્થો સિદ્ધ પરમાત્માના જ્ઞાનમાં દેખાય છે જ્ઞેયાકાય જ્ઞાનની પરિણતિ હોય છે તે જ્ઞેયમાં જે ઉત્પાદ વ્યય થાય છે તે જ્ઞાનમાં પ્રતિભાષિત થાય છે માટે જ્ઞાનની પરિણતિની અપેક્ષાએ ત્યાં ઉત્પાદ વ્યય છે એમ જાણવું સિદ્ધ થયા ત્યારે સર્વ પર્યાય નાશ પામ્યો સિદ્ધ પર્યાય ઉત્પત્તિ થઈ તથા દ્રવ્ય જીવ સ્વભાવથી સદા ધ્રુવ છે આવી રીતે પરમાત્માઓ ઉત્પાદ વ્યય ઘટે છે
ન સમજ પડ્યો કઈ
આમાં નથી
માત્ર ગાથાનો અર્થ જે વિવરણ છે ને એ વિવરણ દાર્શનિક ભાષામાં છે એટલે એમાં અનેક પ્રકારના નયની ચર્ચાઓ છે અગુરુ લઘુગુણની ઉત્પત્તિ સડગુણ હાની વૃદ્ધિની વાત છે પછી પર્યાય જે છે એ અર્થ પર્યાય અને દ્રવ્ય પર્યાયની વાત છે આ બધી વસ્તુ દ્રવ્યાનું યોગની અંદર જેમણે આ નૈવાદનો નૈચક્રનો અભ્યાસ કર્યો હોય એની અંદર એની વાત કેવી અપેક્ષા છે સમજી શકે સામાન્ય આપણે સમજ લેવી છે એટલે કે હું ગાથા અને એનો અર્થ એટલો સમજવો ઓલું વાંચી લેવું નહીં વાંચીએ તો વળી જશે અશ્રુ થઈ ગયું સમજાય પણ એ સમજવા માટેની પાછી એ જે શૈલી છે એ જો આપણે ન જાણતા હોય સડગુણ હાની વૃદ્ધિ છે તો સડગુણ હાની વૃદ્ધિ શું છે તો એ કઈ ખબર નથી હે એટલે આપણે એનાથી પરિચિત થઈએ બીજું કઈ નહીં હવે આ આત્મા છે ને એ આત્માને અહીંયા 56મી ગાથાનો હેતુ શું છે કે દ્રવ્ય ગુણ પર્યાયની અપેક્ષાએ આત્માનું સ્વરૂપ કેવું તો કે ઉત્પન્ન થાય છે તો કે દ્રવ્યથી ઉત્પન્ન ન થાય અને છતાં ઉત્પત્તિ થાય છે તો કે પર્યાયથી થાય છે પર્યાયથી થાય છે દ્રવ્યથી નિત્ય છે આત્મા દ્રવ્ય નિત્ય છે પર્યાય એ પલટાય બાળાદી વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય જીવ અનંત કાળ સુધી પરિભ્રમણ કરે છે તો પરિભ્રમણ કરે છે એમાં જીવ પરિભ્રમણ કરે છે ત્યારે જીવનું સ્વરૂપ શું શુદ્ધ સ્વરૂપનું પરિભ્રમણ ચાલે છે પર્યાયનું ચાલે છે દેવગતિની પર્યાય છે નારકી ગતિની પર્યાય છે મનુષ્યની પર્યાય છે અને તિર્યંચની છે અને એની અંદર પેટા ગણો તો 84 લાખ યોનિની પર્યાય છે આ બધી પર્યાય છે અત્યારે જીવ શેમાં છે મનુષ્ય પર્યાયમાં આપણે છીએ મનુષ્ય પર્યાયની અંદર પણ સ્ત્રી પર્યાય પુરુષ પર્યાય આ પર્યાય છે એ નહીં આત્મા જે પેલા મનુષ્ય નહોતો તિર્યંચ હતો તો એ જ હતો અત્યારે છે તો એ જ છે ભવિષ્યમાં દેવ થશે તો એ જ થશે આ પર્યાયનું સ્વરૂપ સમજીએ, અને પર્યાય એટલે જીવનો ઉપજ્યો કોઈથી, જીવ કોઈની એની ઉત્પત્તિ થતી, એ તો છે જ, આત્મા અનુત્પન્ન છે, અનાદિથી છે, તો અનાદિથી છે, ઉત્પન્ન થયો નથી, પણ એનું આ ચાલે છે પરિભ્રમણ, એ પરિભ્રમણનું સ્વરૂપ શું? તો કે પર્યાય પલટાય. જીવે ઉપજ્યું ને કાંઈ, આત્માએ પણ કોઈ દ્રવ્યને ઉત્પન્ન કર્યું નથી. તો આપણે કંઈક, મારે ચાર દીકરા છે, એને માટેનો જુદો શાસ્ત્રીય અભ્યાસ કરવો તમારે, આમ નામ બોલ્યા છે કઈ નહીં થાય, ના કલાક નહીં, એ આખો અભ્યાસ જ કરવો પડે. સદગુણ અગુરુ લઘુ આ બધા અભ્યાસ, એ બધા જયારે કોઈ પણ શાસ્ત્ર હોય તો શાસ્ત્રનું વ્યાકરણ હોય ને, આ વ્યાકરણ છે. શુદ્ધ સિદ્ધ એ પણ પર્યાય છે, સિદ્ધ સ્વરૂપ છે એ પણ પર્યાય છે, પણ અત્યારે તો એની અંદર એક કહે છે, સમજવું શું છે કે આત્મા ઉત્પન્ન થયો નથી. તમને જુદું જુદું જે કંઈ દેખાય છે એટલે આપણને લાગે ને કે દીકરાઓ ઉત્પન્ન થયા, હું ઉત્પન્ન થયો, દીકરાની વાત પછી પણ પકડી રાખવાની છે, સમજ હોય તો ને, સમજ જ નથી, હું જ ઉત્પન્ન થયો, મારો બર્થડે છે, કઈ દ્રષ્ટિ છે? તત્વની દ્રષ્ટિ છે જ નહીં ત્યાં, પર્યાય દ્રષ્ટિને દ્રવ્ય દ્રષ્ટિ માની લીધી કે હું ઉત્પન્ન થયો, ભાઈ તું નથી થયો, એ સ્વીકારતો નથી, હું મરી જઈશ, તું નથી મરવાનો, આ મારું છે, તારું છે જ નહીં. પર્યાય સંબંધી છે, અને પર્યાય જતા એ બધી વસ્તુ ગઈ, આપ મૂવે તો હવે જે આત્મ માર્ગ ની અંદર, આત્મ કલ્યાણ ની અંદર જે પ્રયત્ન કરે છે, જે સાધક છે, મુમુક્ષુઓ છે, જિજ્ઞાસુઓ છે, એને આ વાત બેસાડવી જોઈએ કે જીવ ઉત્પન્ન થયો નથી. તો જીવ નથી થયો એટલે હું નથી થયો, એટલી વાત તો બેસવી જોઈએ. હું કોઈ આ જગતમાં ઉત્પન્ન થયો નથી, અને હું જો આ જગતમાં ઉત્પન્ન થયો નથી ને મારાથી પણ કંઈ ઉત્પન્ન થયું નથી, તો હું થયો નથી એટલે અહમ જેવી કોઈ ચીજ નથી, અને મારાથી કંઈ થયું નથી એટલે મમત્વ જેવું કંઈ પણ નથી, તો રાગ દ્વેષ ક્યાં કરવા? અઘરું થયું કે સહેલું થયું? આ અઘરું થયું કે સહેલું થયું? પેલા અત્યાર સુધી અઘરું હતું કે હું જતો, મારે જ બધું કરવાનું, મારું જ આ બધું છે, નહીં તો બધું કેમ ચાલે? તો કે તું જ ઉત્પન્ન થયો નથી ભલામણ, અને જીવે ઉપજ્યું ને કઈ, આત્મા વડે પણ કઈ પણ દ્રવ્ય ઉત્પન્ન કરાયું નથી. તો હું જે છું એ તો સ્વભાવે કરીને નિત્ય છે, અને પર્યાય ભાવથી જે ઉત્પન્ન થાય છે એ તો નાશ પામે છે, કેમ કે પર્યાય છે એ પલટાતી છે, દ્રવ્ય છે એ શાશ્વત છે. તો હું જો છું એ દ્રવ્ય છું તો શાશ્વત છું. નથી પણ પર્યાય પલટાય, નાશ પામે. તો જે મારી છે એ, એટલે હું જે અત્યારે માનું છું મારી પર્યાય છે એમ માનવું જોઈએ ને. શું ફિલિંગ થાય? પણ પર્યાય ની, મારા દ્રવ્ય ની પર્યાય છે, પર્યાય જુદી છે દ્રવ્ય થી. હા તો પાછું ના, પર્યાય છે પણ મારી માની એટલે એને જુદી માની, એનું અસ્તિત્વ પાછું જુદું ઊભું કર્યું, એનું વ્યક્તિત્વ જુદું ઊભું કર્યું, એની એન્ટિટી જુદી ઊભી કરી.
હા હું જ છું, આ માત્ર મારી મનુષ્ય પર્યાય છે, જે પર્યાય ઉત્પન્ન થઈ છે, જે પર્યાય ઉત્પન્ન થઈ છે, અને ઉત્પન્ન થઈ છે તે પર્યાય વિનાશી પણ છે. પણ બરોબર છે, પણ એ પર્યાય રૂપ જ હું છું. પેલા એને મારી કહેતા એનું જુદું સ્વરૂપ મૂક્યું, પર્યાય રૂપ જ હું છું. મારી ક્યાં? હું જ પર્યાય રૂપ છું. અત્યારે હું દ્રવ્ય રૂપ છું, પણ અત્યારે પર્યાય રૂપ છું. એટલે કહ્યું કે દેહમાં આત્મબુદ્ધિ થવી આ મિથ્યાત્વ, દેહમાં આત્મબુદ્ધિ થવી તે મિથ્યાત્વ. અને દેહને કારણે જે સંસાર છે, સંયોગનો, સંબંધનો, સંઘનો, એમાં મમત્વ બુદ્ધિ થવી. હવે પેલું ભૂલ થઈ છે એટલે બીજી તો થવાની છે. એટલે પોતે પર્યાય રૂપ છે અને પોતાને પર્યાય અવસ્થામાં પોતાની હુંપણાની માન્યતા છે, એને અહમ કહેવાય છે. પર્યાય રૂપમાં પોતાની દ્રવ્ય માન્યતા એ અહમ છે, અને એને કારણે થઈને એનો અહમ ભાવ છૂટતો, કર્તૃત્વ ભાવ આવીને ઉભો રહ્યો. કર્તા ભાવ ક્યાં આવ્યો? અહમ આવ્યો એટલે આવ્યો. કર્તા ભોગતા થયો, અને એ કર્તૃત્વ છૂટે નહીં જ્યાં સુધી હું તો માત્ર પર્યાય રૂપ છું. અને કહ્યું કે બાળાદી વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય. પણ હું બાળક હતો, યુવાન હતો, વૃદ્ધ થયો, પ્રૌઢ થયો, એ જે કંઈ છે એનું જ્ઞાનવાળો તો હું એક જ છું, સનાતન શાશ્વત. અને આની તો અનેક વર્ષોની અને જુદી જુદી પર્યાયો પલટાણી, રૂપ પલટાણા, એના આકાર પલટાણા, કેટલું બધું પલટાણું. એમાં તો હું બાળક હતો અને હું યુવાન થયો, એમાં તો કેટલી આખી ચિત્ર જોઈએ, ચલચિત્ર તો કેટલા દ્રશ્યો થયા. હા, અને છતાં એનો જોનારો હું છું, બસ હું એ નથી. આ જે દ્રશ્યો થયા ચલચિત્ર આખું, એનો માત્ર જોનારો હું તો, અને પોતે જ પોતાના પિક્ચરનો દ્રષ્ટા છે. બાળા દેવી ત્રણેયનું જ્ઞાન એકને થાય, તો એ બીજાના બાળપણાનું ને એની વાત કરે છે? પોતાની જ. બાળપણું પોતાનું છે, યુવાનપણું પોતાનું છે, એ તો શબ્દ મૂકા છે, પણ એક એક સમયે સમયે પલટાતી પર્યાય, સમયે સમયે. આપણે કઈ અત્યારે તો જયારે વાત કરીએ તો મોટી કે બાળ યુવાન ને પ્રૌઢ, અરે બાળ યુવાન ને પ્રૌઢ નથી, એમાં તો અનંત પર્યાય ગઈ. અને અનંત પર્યાય આપણે કદાચ ક્યારેક પોતાની રોગની પર્યાય યાદ આવે તો એ રોગની પર્યાય, અરે ત્યારે તો મારો જીવ જાતો હતો, પડે પડે સમયે સમયે થતું તો ને એની સાથે એકાત્મતા. તો એ રીતે અહીંયા સમજવું છે કે આ જીવ દ્રવ્ય છે. જો આત્માનું સ્વરૂપ બતાવે છે કે ભાઈ તું જીવને બે સ્વરૂપ છે, એક દ્રવ્યથી અને બીજો પર્યાયથી. તો જીવ અત્યારે પર્યાયાર્થિક નહીંથી પોતાની જાતને પોતાનું અસ્તિત્વ માને છે, અને પર્યાયાર્થિક અસ્તિત્વના કારણે એને સંસાર સાથેની સ્વપણાની માન્યતા, સ્વપણાની બુદ્ધિ છે. એટલે આખો સંસાર મારો છે, અને આખા રાગ દ્વેષના પરિણામનો આધાર જો કોઈ હોય તો મિથ્યા માન્યતા કે તું પર્યાય રૂપ છો, દ્રવ્ય રૂપ નથી. અત્યારે વર્તમાન હાલતમાં એ તારી હાલત છે કે જે નામ છે, રૂપ છે, એ શું છે? પર્યાય છે. અને આ પર્યાય તો અનેક વિધ પ્રમાણે બતાવી શકાય કે ભાઈ તારી મનુષ્યપણું છે, પછી આ ઉચ્ચ ગોત્ર છે, આ જ્ઞાતિ છે, આ પુરુષ છે, આનું આ કુટુંબ છે, પછી આ માન છે, આ પદ છે, પદવી છે, જે કંઈ ઓળખ આપવી હોય આપણી ઓળખ અનંત પ્રકારે આપી શકાય છે. એ બધી ઓળખ સેના ઉપર આપણે આપશું? દ્રવ્ય ઉપર કે પર્યાય ઉપર? પર્યાય. રોગી, નિરોગી, રૂપાળો, કુરૂપ, જે કંઈ કહીએ, શાંત, ક્રોધી, કેટલા સ્વરૂપ છે એના. તો એ સ્વરૂપમાં પોતાના આવા અનેકવિધ સ્વરૂપ સાથે પોતાને એટલી બધી એકાત્મતા થઈ ગઈ છે. એમાં શું બીજું? બરાબર છે, સિદ્ધ પદ છે એ પણ પર્યાય થઈ શુદ્ધ. હા, આ અશુદ્ધ છે અત્યારે. તો દ્રવ્ય છે એ હંમેશા પરિણમનશીલ છે. દ્રવ્ય પર્યાયમાં પલટાયા કરે છે. દ્રવ્ય જળ કુટસ્થ નથી, કેમ કે પછી એનું પરિણામ, એની પર્યાય છે એ કેવળ પોતાના ગુણની પર્યાય છે, સ્વભાવની પર્યાય છે, પોતાની શુદ્ધતાની પર્યાય છે. અત્યારે અશુદ્ધતાની પર્યાય છે. આપણી પર્યાય છે અત્યારે આપણી અશુદ્ધતાની પર્યાય છે. બરાબર, તમે શું કહેવા માંગો છો એવું સમજતો નથી. વિભાવ ભાવને કારણે પોતાના એક જ્ઞાન ગુણનો દ્રવ્ય. બરોબર, પર્યાયની અશુદ્ધિ, પર્યાય તો થાય જ, શુદ્ધ થાય કે અશુદ્ધ થાય એટલો જ વિચાર કરવા. મને સંકેત થાય એ આ જ્ઞાન ગુણમાં થયો ને, પછી પર્યાય સુધરી ને મારી તો હું તો આવે દ્રવ્ય થી થાય. અરે ચૈતન્ય રૂપ હું આવ્યો અને ઓલો શરીર રૂપ હું આવ્યો, ઓલો દ્રવ્ય રૂપ હું છું અને આ પર્યાય રૂપ હું છું, બે માં ફરક થયો. અસ્તિત્વ નહીં, અત્યારની હાલની સ્થિતિ. બિલકુલ, મારી પર્યાય જ છે અત્યારે, પણ એ અશુદ્ધ છે. અશુદ્ધ પર્યાય છે, અશુભ કર્મના ઉદયના કારણે છે. હવે આપણે એની ચર્ચા ચડી દઈ. સમજવાનું એટલું જ છે કે આત્મા દ્રવ્ય નિત્ય છે. હું દ્રવ્યથી, મારું અસ્તિત્વ કોઈ ઉત્પન્ન થયું નથી, અનુત્પન્ન છે અને અવિનાશી છે. પણ તો આ પરિભ્રમણના જુદા જુદા સ્વરૂપ, તો કે એ બધા સ્વરૂપો મારી પર્યાય છે અને મારી પર્યાય ઉત્પન્ન થવાનું કારણ કર્મ છે. કર્મ મેં જ બાંધેલા છે, બીજા એ નહીં. અને કર્મ જે મારા બંધાયા છે એ મારા વિભાવ ભાવથી બંધાયા છે. મારું સ્વરૂપ ભાવ સ્વરૂપ છે. એ ભાવ સ્વરૂપમાં જ્યારે પર સાથે મેં એકતા બુદ્ધિ કરી, રાગદ્વેષ કર્યા, પર સાથે આસક્તિ કરી, મોહ કર્યો, મેં શબ્દ એક જ મોહ આવ્યો ત્યાં કર્મ બંધ શરૂ થયા. અને મોહ એટલે પરમાં આત્મબુદ્ધિ કરવી, તે પરમાં સ્વબુદ્ધિ કરવી, તે આવો ભાવ જ્યાં એને પોતાનો આવ્યો એટલે પોતાના સ્વરૂપનું વિસ્મરણ થયું. સ્વરૂપનું વિસ્મરણ થવાથી આ જીવ અનંત કાળથી રખડ્યો છે અને સ્વરૂપનું ભાન થતા એ પોતાના સ્વભાવમાં સ્થિર થાય છે. આ સ્થિરતા ક્યારે આવે? જ્યારે પોતાને પોતાના દ્રવ્ય સ્વરૂપનું ભાન થાય. જેટલા પ્રમાણમાં થશે તેટલા પ્રમાણમાં જીવને સ્થિરતા થશે. સ્થિરતાથી શાંતિ, સ્થિરતાથી સમાધિ એને પ્રગટ થશે. કેમ કે પછી પોતાના ગુણો છે એનું એ વેદન કરશે, એ પરમાં જશે નહીં. એ તો વિચિત્ર છે. આપ આપસે ભૂલ ગયા, ઇનસે ક્યાં અંધેર. એમની એની વાત એ છે કે પોતે પોતાને ભૂલી ગયો એ કેટલું આશ્ચર્ય છે. બસ આ જગતમાં એના ઉપર જ આખો સંસાર છે. જીવ પોતાને ભૂલી ગયો છે તેથી તેને સતસુખનો વિયોગ છે, એમ સર્વધર્મ સંમત કહ્યું છે. બધા ધર્મોએ આ જ કહ્યું છે કે આ જીવ જે એનું અસ્તિત્વ છે, પરિપૂર્ણ છે, જ્ઞાન સ્વરૂપ છે, એ પોતાને ભૂલી ગયો છે. અને પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી દૂર થાય છે. વાત પાછી સીધી જ છે. જાગૃતતા એમાંથી તુલા આવે. એટલે આ 56મી ગાથા ખ્યાલ આવી ગયો કે જે કંઈક સમયે સમયે ઉત્પન્ન થતી અશુદ્ધ પર્યાયો છે તે ઉત્પન્ન પણ થાય છે અને નાશ પણ થાય છે, ઉત્પન્ન પણ થાય છે અને નાશ પણ થાય છે. 57મી ગાથામાં જઈશું. રૂપી પર્યાય પરની છે તો તરત પકડાઈ ગયું. હા, એટલે પણ એનાથી જ પકડાય, રૂપીથી જ પકડાશે. પેલા એ રૂપી પર્યાય જે દેખાય છે, જો હું ઉત્પન્ન થયો નથી તો ઉત્પન્ન થયું છે એ કોણ? હું છું એ તો હકીકત છે, અને તત્વથી હું ઉત્પન્ન થયો નથી. તો જે ઉત્પન્ન થયો નથી એ હું કોણ, અને જે ઉત્પન્ન થયો છે તે હું કોણ? આ પકડવાની રીત, ચિંતનની ધારા, કે જે ઉત્પન્ન થયો છે એ મારા માતા પિતાના સંયોગથી ઉત્પન્ન થયેલું આ શરીર છે, અને એ શરીરના સંયોગમાં આવેલું દ્રવ્ય તે હું છું જે ઉત્પન્ન થયું નથી પણ સંયોગ પામ્યો છે, જે સંયોગ પામ્યો છે, ઉત્પન્ન નથી થયું. માતા પિતાથી કોઈ આત્માનો જન્મ ન થાય, શરીર ન થાય, અને જે આત્માને એ શરીરના ઋણાનુબંધથી એને જે કર્મ બાંધ્યા છે એને એને જે ભવ ધારણ કરવાનો છે એમાં એ જીવ આવીને સંયોગ મેળવી લે છે. તો વિચારની પ્રાથમિક ધારા એટલે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. હવે આ રૂપી ને અરૂપીનો જ વિચારણા છે, રૂપીથી અરૂપી યાત્રા, બહિરથી અંતર, રૂપીથી અરૂપી, કે હું કોણ છું. તો સર્વપ્રથમ તો હું છું મિસ્ટર એક્સ વાય ઝેડ, આ મારું નામ, આ મારું રૂપ, આ મારો સંબંધ, આ મારો સંઘ, આ મારો સંયોગ, બરાબર છે. હવે ક્યાંથી થયો, તરત વાત આવી. બીજો ઉત્પન્નની વાત હોય તો હું તો ઉત્પન્ન થઈ શકું એમ નથી, અનાદિ થઈ શકું. જો હું ઉત્પન્ન થયો તો હું વિનાશી થયો. ઉત્પત્તિ જેની કોઈ સંયોગથી થાય તો એનો નાશ થયા વિના થયે નહીં. તો ત્યાં એ પાછો વિચાર કરે કે ક્યાંથી થયો, તો હું ક્યાંયથી થયો નથી. તો અત્યારનું મારું સ્વરૂપ સંયોગ, અત્યારનું મારું સ્વરૂપ સંયોગ. આ સંયોગમાં સંયોગ છૂટી જાય તો હું રહું કે નહીં? તો આ શરીરનો મને સંયોગ છે. આ શરીર કદાચ છૂટી જાય તો પણ હું તો, એટલે આ શરીર પહેલા પણ હું હતો અને શરીરની અંદર હું મારો સંયોગ થયો છે. આ શરીર છૂટી જશે તો પણ હું રહીશ. એટલે એ રીતે ગણતરી કરતા એણે પોતાનું ચિંતન કરતા કરતા કે આ એવું કયું છે, તો કે આ બધી પર્યાયો છે, સંઘ, સંયોગો, સંબંધ, આ બધા પર્યાય રૂપ છે, મારી એ વખતની પર્યાય છે, આ પલટાય છે, આ વિનાશી છે. બસ ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. આ ઉત્પન્ન થાય છે, લય થાય છે, વૃદ્ધિ થાય છે, હાનિ થાય છે, ફારફેર થાય છે, એ મારું સ્વરૂપ કે જેમાં જેના એક પણ પ્રદેશમાં કે જેના એક પણ ગુણની અંદર હાનિ વૃદ્ધિ થઈ શકવાની કોઈ સંભાવના નથી એવો હું છું, મારું ખરું સ્વરૂપ શું? નથી
એમાં જવા દઈએ, પછી હું આત્મા છું અને નિત્ય નથી, તો પેલા હું ઉત્પન્ન થયો છું, હું આત્મા છું એ કોણ છું એ તો પેલા નક્કી કરે. જે હું આત્મા છું, જેની મને પ્રતીતિ છે, એ ઉત્પત્તિથી હું આત્મા છું કે સહજ સ્વભાવથી આત્મા છું? જો હું ઉત્પત્તિથી આત્મા છું તો વાત પાછી હિસાબ પૂરો થવાનો. શું સ્વરૂપ છે મારું ખરું? આ ઉત્પત્તિ થઈ શકે એ સ્વરૂપ મારું, વિનાશ થઈ શકે એ સ્વરૂપ મારું, અને પછી બતાવ્યું કે કોના સંબંધે. આ વિચાર કર કે આ બધી વડગણા આવે, હું જે મારું માનતો હતો કે હું છું એ જ વડગણા છે. આજે હું જેવો મારો વિચાર કર્યો કે હું વસંત છું એ જ વડગણા, આ મારું નામ એ જ વડગણા, આ મારું રૂપ એ જ વડગણા, આ હું ને આ બધું મારું તો એ જ વડગણા. શરૂ કર એ આપણને બેસતું નથી, કારણ કે આપણે આપણા અહમરૂપી વ્યક્તિત્વથી પર થઈ શકતા નથી, કેમ કે એનો અલોપ આપણાથી વિચારી શકતો નથી કે હું નથી એ કેમ માનવું. હું એટલે આ પર્યાય રૂપ હું એ કેવી રીતે માની શકે હું નથી? તો જ્ઞાની કે છે તું નથી, હા નથી નથી ને નથી તું. આ વ્યવહારમાં એને લાગે કે હું નથી નથી નથી, આ બધું મારા વ્યવહારો ચાલે છે તો હું નથી, આ બધા ચાલતા વ્યવહારમાં હું નથી. તો એ ભાવ દ્રઢ થતા થતા થાય કે ખાતો પીતો બોલતો ચાલતો જે કઈ ચાલે છે, આને દીધું આને લીધું, આની યારે વાત કરી, આને કાલ મળવાનો છું, હું નથી એ માત્ર મારી કર્મકૃત છે. ક્યારે જશે કર્મનો મને ખબર, આજે છું ને કાલે નહીં મળી શકું, એને કીધું છે કે આપણે ભેગા થશું. કોના સંબંધે વડગણા છે? આ કર્મના કારણે તને આ બધી વડગણા છે, અને એને તે મોહથી તારો સંબંધ જોડ્યો છે. તારો મોહ તૂટી ગયો તો લોકો ગમે એટલું સમજે કે તમે આમ છો, આવો પદ છે, તમારી પદવી છે, તમે રૂપાળા છો, તમે આવા છો, તમારું નામ ગણું, પણ એને તો એ સંબંધ તોડી નાખ્યો છે કે કેની વાત કરો છો તમે, હું તો આમાંનું કઈ નથી, આ મારું સ્વરૂપ જ નથી, આ વડગણા છે. મને જેવી વડગણા સમજાણી આખું મારું જીવન એ વડગણાનું રૂપ છે. અરૂપીને તો હું અનુભવી શકું છું, જોઈ શકતો તો હું અનુભવું છું એ આ બધું નથી, અને આ બધું છે એ મારું નથી. એ વિચાર એનો જ્યારે થાય તો આ સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ આ બધું જ જ્ઞાન અનુભવમાં આવશે, તર્કમાં નહીં, બુદ્ધિના નહીં, પણ અનુભવમાં. અનુભવમાં જ આવશે કે જે કંઈ છે તે હું. એ પુરુષ કહી શકે કે અમે દેહધારી છીએ કે કેમ? અરે આમાં શંકા તમને, તમે દેહધારી છો એ બાબતમાં શંકા છે? અને દેહ ભાવ અમને દેખાડવો હાલતો ને, વી કાન્ટ એફોર્ડ. અમે દેહ ભાવના આધાર ઉપર કંઈ પણ કૃતિ કરી શકતા જ નથી. એટલે જે કંઈ પ્રવર્તન થાય છે એ કર્મના આધાર ઉપર જે થયા કરે છે, પણ આત્મા એમાં મળતો. એટલે ચો તરફ ઉપાધિની આંધીમાં અગ્નિમાં પણ અહીંયા તો સમાધિ સિવાય બીજો. અને આત્મા વનમાં છે, બ્રહ્મ સ્વરૂપમાં છે. મન વનમાં છે, આત્મા બ્રહ્મમાં છે, મન વનમાં છે, અને આ દેહ કંઈક કામ કર્યા કરે છે. માત્ર દ્રવ્ય અને પર્યાયથી વિચાર અઘરું નહીં. આપણે સરળમાં સરળ યુક્તિ જ્ઞાની આપે છે કે તમે તારા સ્વરૂપમાં સ્થિર થવા માટે, એમાંથી કે આપણે સાધ્ય સિદ્ધ નથી થઈ જવાના, પણ જગતના મોહ તૂટે છે. જેટલી જેટલી આ વિચારણા આપણી થાય છે યથાર્થ,
તેટલા તેટલા પ્રમાણમાં જગત સાથેના આ વડગણાના મોહ તૂટે. આપણે કેટલીય વડગણાઓ આપણે છોડીએ છીએ, કેટલાયમાં આપણે એટલા બધા રસકસથી જોડાયા છીએ, રસ રુચિથી જોડાયા છીએ, એ બધું છોડે. એને કારણે જે જીવની અંદર વિભાવની પરંપરા છે એ તૂટે છે. કારણ કે જેમ જેમ વિચાર કર્યો તેમ તેમ એ પર્યાય સ્વરૂપથી પોતાની જાતને પાછી ખેંચતો ગયો. એટલે ખરેખર તો જે સાધના આ છે, સ્વરૂપની સાધના, આને કહેવાય છે સ્વરૂપની સાધના અથવા ઉપયોગ સાધના. ઉપયોગ નીચે કૃપાળુદેવ કહ્યું, ઉપયોગ એ જ. તો ઉપયોગ મારો શું છે? ઉપયોગ આ છે કે હું દ્રવ્ય છું, અનુત્પન્ન છું, અવિનાશી છું. આ જે કંઈ અત્યારે વ્યવહાર ચાલે છે એ હું જ કરું છું, ને લોકો મારી સાથે જ કરે છે, છતાં એ બધો ખેલ છે, આ માયા. શંકરાચાર્યજી કે આને માયા, કરનારો એની અંદર છે નહીં અને જેની સાથે થાય છે એ પણ છે. ભલે તમે માનો છો કે હું આમ કરું છું, આનું આમ કરું છું અને માન કરું છું, માટે સંત બેઠા છે અને કોઈ ગાળ આપે છે તો એ સમજે કોને ગાળ આપે છે. અહો જ્ઞાનીઓ એ દ્રશ્ય ને અદ્રશ્ય કર્યું અને અદ્રશ્ય ને અનાદિની આ જ સ્વપ્ન દશા છે. હવે એને ત્યારે નિંદા કરે છે કે સ્તુતિ કરે છે તો એ ત્યારે સાંભળતો નથી, છતાં એ સમજે છે કોને આપે છે. આ મારી પર્યાય સ્વરૂપની અત્યારે જ આપે છે, મારા આત્માને ઓળખીને ગાળો આપે છે. મને મારા આત્મ સ્વરૂપને, મારું દ્રવ્ય સ્વરૂપને ઓળખીને એને મારી નિંદા કરી, તો એને નિંદા મારી કઈ કરી કે જે મારું ખોટું સ્વરૂપ છે એની કરી, તો મારે શું ચિંતા કરવાની? કેમ કે મારું ખોટું સ્વરૂપ ક્યાં નિત્ય હતું? એ તો હમણાં પલટાઈ જવાનું છે. તો એણે જેના માટેની નિંદા કરી એ સ્વરૂપ પણ બીજી પડે પલટાઈ જવાનું છે. તો તે જેને ગાળ આપી છે એ તો વયો ગયો. અને આની અંદર જે શૂન્યતાનો સિદ્ધાંત છે, પછી દાર્શનિક ચર્ચા થઈ જાય છે, પણ વદનારો તે ક્ષણિક નહીં કર અનુભવ વિચાર. એ જે કહે છે કે હું આત્મા નથી તો તું બોલનાર કોણ? એ તો બોલનાર તો હોય ગયો પાછું, એ ક્યાંક ક્ષણિક હતો. તો ત્યાં દ્રવ્ય દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિનો એટલો સુંદર ન્યાય આપ્યો છે સમજવા માટે કે બરોબર છે, એ એ પર્યાય વહી ગઈ છે પણ તું તો છો. જે એને ગણતરી કરી લીધી કે ના એ બદલાય છે, તો બદલાય છે એ પર્યાયિક સ્વરૂપ બદલાય છે, દ્રવ્યાર્થિક સ્વરૂપ બદલાતું નથી. અનંત કાળ વીતી ગયો આમને આમ, પર્યાય બદલાતા બદલાતા પલટાતા પલટાતા, પરંતુ દ્રવ્યથી આ આત્મા તો સનાતન શાશ્વત નિત્ય છે છે ને. અને એને જ્યારે પોતાના સ્વરૂપનું ભાન થશે ત્યારે તે આત્મા પોતાની જે અત્યારે અશુદ્ધ પર્યાયો થયા કરે છે, આજનું મારું જીવન એ મારા આત્માની અશુદ્ધ પર્યાય છે, પણ હું સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈશ ત્યારે પણ મારું જીવન છે એ મારા આત્માનું શુદ્ધ પર્યાય છે. એટલે શુદ્ધ પર્યાયની અંદર સાદિ અનંત અનંત સમાધિ, એને સમાધિ સુખ આનંદ આત્માનો ગુણ છે, સુખ શાંતિ, અને એનું લક્ષણ છે આનંદ પરમાનંદ, આ સિવાય બીજું કશું નહીં. તો આ 56મી ગાથા પૂરી થઈ, આપણે 57
દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ કહે છે. ગુણ પર્યાય સહિત જે ગણતે દ્રવ્ય સદાય નિત્ય રહે, ગુણ દ્રવ્ય સ ક્રમે ફરે પર્યાય. જે ગુણ અને પર્યાય સહિત છે તેને તું દ્રવ્ય જાણ. જે સદાય દ્રવ્યની સાથે રહે છે તે ગુણ છે, અને દ્રવ્યમાં ક્રમે ક્રમે થનારી અવસ્થાઓ પર્યાય છે એમ કહ્યું છે. તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે ગુણ પર્યાયવદ દ્રવ્યમ, અર્થાત દ્રવ્ય ગુણ પર્યાયવાળું છે. ગુણ પર્યાય વિનાનું દ્રવ્ય ન હોય. સહભુવો ગુણાક્રમભુવ પર્યાયા, દ્રવ્યની પ્રત્યેક અવસ્થામાં તેની સાથે રહેનાર ગુણ કહેવાય છે, તથા દ્રવ્યમાં ક્રમે ક્રમે થનારી અવસ્થાઓ પર્યાય છે. આ એક સામાન્ય લક્ષણ છે. અન્વયન્ય ગુણા વ્યતિરેક કિણ પર્યાયા, આનો અર્થ પણ ઉપરોક્ત છે. ગુણ દ્રવ્યના સ્વભાવી છે એટલે નિત્ય છે, અને પર્યાય સમયે સમયે પલટાય છે. જે પરિણતિ પ્રથમ સમયમાં હોય છે તે બીજા સમયમાં હોતી નથી, માટે પર્યાય ક્રમવર્તી કહેવાય છે. જીવમાં જ્ઞાનાદિ તથા પુદ્ગલમાં રૂપ રસ ગંધ અને સ્પર્શ આદિ ગુણ છે. તે સ્વભાવ તથા વિભાવના ભેદથી બે પ્રકારે છે. જીવના સિદ્ધાત્વાદી સ્વભાવ પર્યાય છે, અને કેવલ જ્ઞાનાદિ સ્વભાવ ગુણ પર્યાય છે. આ પર્યાય જીવના અસાધારણ છે. અસ્તિત્વ વસ્તુત્વ દ્રવ્યત્વ અને અગુરુ લઘુત્વાદી સ્વભાવ ગુણ સર્વ દ્રવ્યોમાં હોય છે. અગુરુ લઘુ ગુણનું પરિણમન સડગુણી હાનિ વૃદ્ધિરૂપ છે. આ સ્વભાવ પર્યાય બધા દ્રવ્યોમાં છે. સંસારી જીવોને મતિજ્ઞાનાદિ વિભાવ ગુણ અને નર નારકાદિ વિભાવ પર્યાય હોય છે. પરમાણુ પુદ્ગલ દ્રવ્ય છે. તે પરમાણુનું પરમાણુ રૂપે રહેવું તથા વર્ણથી વર્ણાંતર થવારૂપ સ્વભાવ પર્યાય છે. તે પરમાણુમાં વર્ણાદિ સ્વભાવ ગુણ છે. એક પરમાણુમાં જ્યારે બે ત્રણ બીજા પરમાણુઓ મળે છે ત્યારે તે સ્કંધ રૂપે પરિણમે છે. તે સમયે તેને વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. તે એક પુદ્ગલ પરમાણુમાં વર્ણ ઇત્યાદિ સ્વભાવ ગુણ પર્યાય છે, અને સ્કંધોમાં જે વર્ણ ઇત્યાદિ છે તે વિભાવ ગુણ પર્યાય છે. ધર્મ અધર્મ આકાશ તથા કાલમાં સ્વભાવ ગુણ પર્યાય છે, કારણ કે આ દ્રવ્યો વિભાવ રૂપે પરિણમતા નથી. આકાશને જે ઘટાકાશ મઠાકાશ કહેવામાં આવે છે તે ઉપચાર માત્ર છે. અત્રે તો શુદ્ધ ગુણ પર્યાય સહિત શુદ્ધ જીવ ઉપાદેય છે.
તમે બાકીનું બધું વાંચ્યું એ તો ન સમજાય, બરોબર છે. એ આખી વાત પછી જુદી થઈ ગઈ. ગાથાનો અર્થ કઈ એટલે એના ઉપર પેલી જે ત્રણ લીટી ગાથાનો અર્થ છે ને એટલે એમાંથી વસ્તુ પકડાઈ જશે.
ગુણ પર્યાય સહિત છે. જે ગણ તે દ્રવ્ય સદાય નિત્ય રહે, ગુણ દ્રવ્ય સહ ક્રમે ફરે પર્યાય. એટલે ગુણ પર્યાય સહિત છે તેને દ્રવ્ય જાણવાનું. જે સદાય દ્રવ્યની સાથે રહે છે તે ગુણ છે, અને દ્રવ્યમાં ક્રમે ક્રમે થનારી અવસ્થાઓ પર્યાય છે.
આ સમજાય? આ પકડાય? જે કીધું છે ને એટલું જ વિચારીએ એટલે પછી સ્પષ્ટ રહેશે. દ્રવ્ય કોને કહેવાય? જેને ગુણ અને પર્યાય હોય એને તું દ્રવ્ય જાણ. પછી આત્મદ્રવ્ય કે પુદ્ગળ દ્રવ્ય, પાછું જોવા પછી ધર્માસ્તે કઈ કઈ ગમે તે વસ્તુ સમજવી હોય તો ત્યાં પાછું આપણા મગજમાંથી પાછું એક જ વસ્તુ રહેશે. દ્રવ્ય કોને કહેવાય? જેને ગુણ અને પર્યાય બંને હોય તે દ્રવ્ય છે. એટલે દ્રવ્ય કદી ગુણ અને પર્યાય વિનાનું હોઈ શકે નહીં. આવું બહુ સ્પષ્ટ સમજો. દ્રવ્ય કદી પણ કોઈ પણ અવસ્થામાં ગુણ અને પર્યાય વિનાનું હોઈ શકે નહીં. હવે ગુણ છે એ દ્રવ્યની સાથે રહે છે અને પર્યાય છે એ પલટાય છે, બદલાયા કરે. તો ગુણ છે એ સહભાવી છે, ગુણ છે એ સહભાવી છે. જ્યાં જ્યાં દ્રવ્ય છે ત્યાં ત્યાં ગુણ તો છે, સહભાવી છે, સાથો સાથ એ ગુણ છે. અને પર્યાય ક્રમવર્તી છે, પર્યાય છે એ ક્રમવર્તી છે, એટલે અવસ્થા છે. પર્યાય છે એ ગુણોની અવસ્થા છે, દ્રવ્યની અવસ્થા છે, એ પલટાય છે. પણ ક્રમથી, એક એક ક્રમથી અનંત પર્યાયો આ રીતે ચાલે છે. પ્રત્યેક ગુણને અનંત પર્યાય છે. પણ સ્વાભાવિક છે, પણ પર્યાય પલટાતી જાય છે. અને પલટાય એ કેની પલટાય છે? આત્માને ગુણની કરી. પર્યાય કોની થાય? ગુણની થાય. પણ ગુણ અને આત્મા બે એક છે. ગુણ અને ગુણીમાં અભિન્નતા છે, ભેદ નથી. એટલે આપણે એને આત્માની કહીએ, દ્રવ્યની કહીએ, ગુણની કહીએ, પણ એ પર્યાય છે. એ સહભાવી છે. સહભાવી છે એટલે નિરંતર હંમેશા સાથે છે. જ્યારે એની પર્યાયો છે એ પલટાય છે. હા, દ્રવ્યની જ કે ના. પલટાતી પર્યાયમાં ક્યાં રોકવાનું છે? અશુદ્ધને શુદ્ધ કરવાની છે, એટલું જ છે. બીજું શું છે? સિદ્ધમાં કઈ પર્યાય બંધ ન થાય. પર્યાયોની શુદ્ધતા, મોક્ષ કયો? કોની શુદ્ધતા? ગુણની. એને સાહેબ ને જે કેવું છે કે છે, તારું કેવું કે બસ. આજ મારામાં ક્રોધ પર્યાય આવે તો એ અવસ્થા જ થઈ ને મારી. અત્યારે જરા ગુસ્સો આવ્યો તો એ મારી અવસ્થા થઈ. હવે આ મારી અશુદ્ધ પર્યાય કે શુદ્ધ પર્યાય છે તો મારી જ. આ ક્રોધ થયો કે બીજાનો નથી થયો, એટલે આત્માનો જ ને, આત્માના દ્રવ્યની જ પર્યાય. પણ આ મારી પર્યાય અત્યારે ક્રોધની પર્યાય છે. પણ મારો સ્વભાવ સંભાવ છે, ક્ષમા છે. તો મારો પુરુષાર્થ શું કરવાનો? ક્રોધની પર્યાયને સમાવાની અથવા ક્ષય કરવાનો. ઉપશમ કરો અથવા ક્ષય કરો. એ તો એની મેળે રહેશે. પછી એક વાર આ મારી પર્યાય નથી એટલે ઓલી નહીં રહે. ગુણ આવશે એટલે ગુણનો વિકાર જશે. સ્વાસ્થ્ય આવે એટલે રોગ જાય. પણ કેવું હોય તો રોગ જાય તો સ્વાસ્થ્ય આવે. એ જે કેવું, એ મુખ્ય ગૌણ. ક્યારે કયું થાય છે? જેટલો રોગ ગયો એટલું સ્વાસ્થ્ય થયું, એમ જ હોય. તો પુરુષાર્થ આ કરવા. તો અહીંયા કે છે કે બહુ સરસ, કે દ્રવ્ય છે એ ગુણ અને પર્યાય વાળું છે. દ્રવ્ય કદી ગુણ અને પર્યાય વિનાનું હોય નહીં. દ્રવ્યની પ્રત્યેક અવસ્થામાં જે સાથે રહે છે, સ્વભાવી છે, એને ગુણ કહેવાય. કે ગુણ કદી દ્રવ્યથી જુદો છૂટો ન પડે. કોઈ પણ ગુણ, ગુણ કદી દ્રવ્યથી, સાકર કદી મીઠાશ, કદી સાકરથી જુદી ન પડે. એમ આ જ્ઞાન ચૈતન્ય કદી જીવ દ્રવ્યથી છૂટું ન પડે. પ્રત્યેક અવસ્થામાં એની સાથે રહેવાય. પણ એની પર્યાય બદલાય, એની પર્યાય બદલાય. એ પર્યાય ગુણની શુદ્ધ પણ હોય, અશુદ્ધ પણ. સ્વાભાવિક હોય, વિભાવિક પણ હોઈ શકે છે. તો એ પર્યાય છે, આ સામાન્ય લક્ષણ કયા છે. આ લક્ષણના આધાર ઉપર પછી આજે આખું વર્ણન આપ્યું છે ને એ બધું થોડુંક આપણને કઠિન પડશે, પણ એની અંદર કહ્યું છે કે પરમાણુ છે ને એ પરમાણુની અંદર પણ ગુણો છે બધા, અને એ પોતાની ગુણ પર્યાયમાં જ છે. પણ પરમાણુ વિભાવ પર્યાયમાં ક્યારે જાય? જીવને ક્યાં માં પરમાણુ વિભાવ પર્યાયમાં ક્યારે જાય? સ્કંદ રૂપે. એક પરમાણુ જયારે છે ત્યારે તો પોતાના વર્ણમાં કે ગુણમાં કે રસમાં કે સ્પર્શમાં જેમ છે તેમ છે. પરંતુ જયારે બે ત્રણ બીજા પરમાણુઓ મળે છે ત્યારે તે સ્કંદ રૂપે, અને તે સમયે તેને વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. તે એક પૂદગલ પરમાણુમાં વર્ણ ઇત્યાદિ સ્વભાવ ગુણ પર્યાય છે, અને સ્કંદોમાં જે વર્ણ વગેરે છે તે વિભાવ પર્યાય છે. સમજાય છે? સમજાણું નથી.